શરીર એ ક્ષેત્ર છે અને આત્મા છે એ ક્ષેત્રજ્ઞ છે. શરીર સ્થૂલ અને દ્રશ્યમાન છે, જ્યારે આત્મચેતના છે એ અગમ્ય છે. એટલા માટે કહ્યું ક્ષેત્ર અગમ. એ હાથથી સ્પર્શી શકાતો નથી, આંખથી જોઈ શકાતો નથી, જીભથી એનો સ્વાદ પણ લઈ શકાતો નથી. તો એનો અનુભવ, એનો પરિચય કયો? જે ગેબી છે, અગમ્ય છે, અવ્યક્ત છે, એ ક્યારે સમસ્ત સૃષ્ટિની અંદર નથી, એમને સર્વત્ર વ્યાપ્ત છે, આખા શરીરમાં પણ, શરીરના એક એક અણુ પરમાણુ દરેક સેલમાં એ વ્યાપ્ત છે. અને એની અંદર એની ચેતના સતત કાર્યરત છે, ત્યારે તો આપણે જીવિત છીએ. નાના નાના અંગો અને ઉપાંગોની અંદર પણ કરોડો ને અબજોની સંખ્યાની અંદર એના એની ચેતનાઓ કામ કરી દે છે. ઝીણા ઝીણા અણુ પરમાણુ સ્વરૂપ એ અનુભવી શકીએ છીએ ખરા, જોઈ શકાતી નથી અને ક્યારે જોઈ નહીં શકાય. પરમાત્માનો સાક્ષાત્કાર સ્થૂલ ભાવથી ક્યારે પણ નહીં થાય. સૂક્ષ્મ ચેતના અને સૂક્ષ્મ સ્પંદનો આવીને આપણને એની અનુભૂતિ કરાવશે. ક્યારેક ક્યારેક કોઈક એવી ક્ષણો, એવી સેકન્ડો એવી આવી જાય કે એનો આનંદ, એનો આવિર્ભાવ અને એ સ્પર્શથી ઉર્જાનો અનુભવ એટલો બધો થાય કે આપણને પોતાને એને ખ્યાલ ના આશવો છે, એને એને અવ્યક્ત કહ્યું. અને એ જ અગમ્ય, ન સમજી શકાય એવો આનંદ, એવું સુખ જ્યારે ક્ષણ બે ક્ષણ પ્રાપ્ત થાય અને આમ એક ચમકારો થઈ જાય, વીજળીની માફક પ્રકાશ અનુભવાય, એ આત્મચેતનાની અનુભૂતિ. એ જ અગમ્ય, એ અવ્યક્ત. તો આ શરીર આખું એક તીર્થ છે, તીર્થરાજ છે. અને એ શરીર, શરીરરૂપી આત્માને, એ ચેતનાને ભગવાન જુએ છે. તીર્થ રાજ દીખ રઘુરાજ, ભગવાન એ તીર્થરાજને, આ શરીર તીર્થ છે, નરક નથી. શરીરની અંદર આત્મચેતના વસે છે, માત્ર ગંદકી નહીં, પણ એ આત્મચેતના પવિત્રતાની અવહેલના કરીને માત્ર નરકની અંદર જ આપણે માણસ પોતાના જીવનને ઉથામ્યા કરતો હોય છે. એટલે એ અગમ્ય ક્ષેત્ર, ક્ષેત્ર અગમ, એને ખબર જ નથી પડતી. જીવન પર્યંત આ શરીરથી આપણે આત્મચેતનાની સાથે રહીએ છીએ. જેમ બે પાડોશીઓ રહેતા હોય, એક ઘરની અંદર બે માણસ રહેતા હોય, એક રાત્રે કામ કરવા જતો અને દિવસે કામ કરતો, પણ છૂટા પડે તો કે ભાઈ મને ખબર નથી મારા ઘરમાં કોણ રહેતું, તો હું નથી જાણતો. એમ આપણે પણ જીવનના છેલ્લા શ્વાસે પણ આપણી સાથે રહેનારી આપણી ચેતના એને ઓળખી નથી શકતી, માત્ર શરીરને જ ઓળખીએ છીએ. એના તરફ દુર્લક્ષ, અગમ્ય છે, એના સાથ વગર જીવી શકાવાનું નથી, છતાં એનાથી બિલકુલ અજાણ, ખબર જ નથી, અજ્ઞાન. આત્મચેતના શું છે? ખબર કે મનથી બધું કામ લઈ લઈએ છે, મન કે એ પ્રમાણે કરીએ છે, મનનું જ ચાલે છે. આત્મા શરીરમાં છે પણ શું અમને ખબર નથી. અવ્યક્ત ચેતના ના તીર્થે પ્રભુ જાય છે. અને એ ચેતનાની અંદર જ્યારે અગમ્યતાની અંદર ભગવાન આવીને પધારે ને ત્યારે એ ક્ષેત્ર તીર્થરાજ બને છે. તો અગમ્ય એવા ક્ષેત્રની અંદર ગઢગાઢ સુહાવા, ત્યાં કિલ્લો છે. નવદ્વાર પુરે દેહી દેહનગર દસ દ્વારનું રચ્યું રમવાને રાસ, તાન તાલી ચૂકે નહીં મેળવે દાવે દાવ. હરિગુરુ સંત કૃપા થકી પૂરણ પદ પ્રીછા. એ ગઢ નવદ્વાર એના નવ દરવાજા છે. તો એ અગમગઢ અને સુંદર છે. શરીર પોતાનું કોને સરસ ન લાગતું હોય, પોતાનું શરીર ગમે તેવું હોય તો પણ એ પોતાનું છે. એને સારામાં સારી રીતે સાચવવા માટેનો પૂરો પૂરો આપણો પ્રયત્ન હશે. સ્વપ્ન એવું નહીં પ્રતિપચ્છિનતા, બીજો છે જ નહીં ને. ભલે આત્મચેતનાને ન ઓળખતા હઈએ છતાં સ્થૂલ ભાવના શરીરને હું હું કરીએ છીએ અજ્ઞાનવશ. પણ સમજાય કે શરીર હું નથી, શરીરની અંદર તો પરિવર્તન આવતા જાય છે. નાનું હતું, બાળક બન્યું, કિશોર બન્યું, યુવાન બન્યું, પીઢ બન્યું, પ્રૌઢ બન્યું, વૃદ્ધ થયું અને અપક્ષીયતે જર્જરિત થઈને સમાપ્ત થઈ ગયું. આ બધી જ આખી જે પરિસ્થિતિનો માર્ગ એની અંદર આત્મચેતના તો એક જ અદ્વિતીય. વિકૃતિઓ આવી તો આ શરીરમાં આવી, જન્મ થયો તો શરીરનો થયો, મૃત્યુ થયું તો શરીરનું થયું. એટલે સ્વપ્ન એવું નહીં પ્રતિપચ્છિનો ભાવ, કે જ્યાં આત્મચેતના સિવાય બીજો કોઈ છે જ નહીં. આત્માની અનુભૂતિ અભ્યાસથી થાય. શરીર હું નથી એ ભાવથી પ્રાતઃકાલમાં એકાંતમાં શાંત બેસી જાઓ, ખૂબ ધીરજથી મનની સ્થિરતા આવે એ રીતે અભ્યાસ કરવો પડે. અને ત્યાર પછી હું આત્મચેતના છું વચ્ચેનો એક આડાશ વિઘ્ન, એ શરીર પણ હું નથી, એ ક્યારેક આનો અનુભવ કરજો. જોઈએ શરીર પણ નથી એમ મનમાં દ્રઢ સંકલ્પ કરી અને બેસી જાઓ. વ્યાપકતાનો એટલો આનંદ આવશે. સમસ્તની વ્યાપકતાની અંદરની અનુભૂતિ થશે આત્મચેતના. હું શરીર અને જ્યાં સુધી પાંજરામાં બેઠેલા છે શરીર હું છું, શરીર મારું છે. પણ મહાપુરુષો તો કે છે આ તું નથી તારું નથી, આ શરીર મેં નહીં મેરા નહીં, શરીર હું છું જ નહીં, શરીર મારું પણ નથી, હું છું અંદર રહેલી આત્મચેતના. અને તે પણ સ્વપ્ન એવું નહીં પ્રતિપચ્છિને, બીજો કોઈ છે જ નહીં, માત્ર સર્વત્ર ભગવાન જ બેઠેલા છે. કૈસન કરો વિરોધ, સર્વત્ર એ જ છે, કોને દુશ્મન માનું. એટલે પ્રતિપક્ષી દ્વૈત બીજું છે જ નહીં. યાજ્ઞવલ્કે કહ્યું કે લઈ જાઓ બધી ગાયો, અને બધા જે થઈ ગયા ઊંચા નીચા થઈ ગયા, હજુ શાસ્ત્રાર્થ થયો નથી, તમે બ્રહ્મને પ્રતિપાદન કર્યું નથી, અને તમે આ ઇનામની ગાયો કેવી રીતે લઈ જઈ શકો. તો કે છે બોલે બીજો રે થાય, બોલીએ ને એને સમજાવવા જઈએ તો જુદો છે, હું ને એ જુદો છે. તત ત્વમ અસી, તત્પદ તમ પદ ત્યાગીને અસી પદમાં ચિત્તધાર. મહારાજની આ વાણી છે. તત એટલે છોડી દે, ત્વમ શરીરને પણ છોડી દે, અસી છૂજ તે પણ નહીં, તું પણ નહીં, અને એ સિવાય જે છે તે અસી છૂજ. તત્પદ તમ પદ ત્યાગીને तत्त्वमस्यादि वाक्य ही शिष्यान संबोधयन्तम् एम कहू, तो तत्पद ने पण त्याग करो, तम पद ने त्याग करी मात्र असी जे ऊंचु अद्वैत भाव स्वपने प्रतिपक्षे नहीं जहां बीजो छे ज नहीं, ई भाव ने तीर्थराज पासे जोयो भगवानी के तीर्थराज एनी आ सात्विकता छे, एनामा आटली बधी अंतर्मुखता अने स्वस्वरूप नी अंदर आटलो बधो अनिष्ट छे, अने एटला माटे प्रभुए एने पासे जई अने जोयु के आ तीर्थ तीर्थराज छे। सेन सकल तीरथ बरबीरा, एनी राजा कयो तो एनु सैन्य कयो कि जेटला जेटला तीर्थो छे ये बरधाज तीर्थ ये श्रेष्ठ वीर छे, कोई पण ना पाप ने कोई पण अपराधी ना अपराध ने धोवाने माटे ना एनामा पूरेपूरी क्षमता छे एवा तीर्थो एना सैन्य नी अंदर छे, श्रेष्ठ बर श्रेष्ठ तीर्थो।
कलुष अनेक दलन रण जीता,
अनेक प्रकार ना कलुष कलमश जे कई पाप होय जे क्लेश होय जे कई काला कर्म होय ये कलुष अनेक कलुष नी मोटा मा मोटी सेना होय, महाभारत नी बन्ने सेनाओ मळीने भेगी थाय गमे एटली मोटी सेना होय सैन्य होय ते बधानो दलन करीने बधानो पर विजय प्राप्त करी शके एवा वीर रणधीर तीर्थो तीर्थराज नी सेना नी अंदर छे। अपना जीवन नी अंदर एक एक विचार तीर्थ बनी शके छे, अनेक विचारो आवे छे અને સારા વિચારો કરીએ તો એ દરેકે દરેક વિચાર તીર્થની સેના બની જાય, વિચારોની વણઝાર જેને કહીએ છીએ, અને જો વિચારો ખોટા હોય હીન હોય હલકા હોય તો નરક બનાવી દેશે, અને એ પુણ્ય ધોનાર પાપ ધોનારને બદલે પુણ્ય ધોનાર બની જશે। તો અહીંયા આગળ કહ્યું સેન કલુષ અનેક દલન રણ, એવા રણની અંદર આમ ઉભારી શકે પાછી પાની ના કરી શકે, એક એક દ્રઢ વિચાર ને દ્રઢ સંકલ્પ હોય ને તો માણસ પાછી પાની ક્યાં કરવાનો, એનો સંકલ્પ દ્રઢ હોય એનો વિચાર શુદ્ધ હોય તો એ દ્રઢ વિચાર સંકલ્પ વડે ગમે તેવા પાપ પોતાના પાપ નહીં બીજાના પાપને ધોવાની ક્ષમતા એ પ્રાપ્ત કરી શકે છે, અને એટલા માટે એવી એવી સેના એવું સૈન્ય તીર્થરાજ એટલે આપણી પોતાની પાસે હોય, અને કઈ સેના સારા વિચારોની, સારા વિચારો વાળો હશે તો અવશ્ય એના જીવનની અંદર એ સફળ થશે વિજય પ્રાપ્ત કરશે જ, પણ જો ખોટા થોડા પણ ખોટા વિચારો હશે તો નાની મોટી હાર સ્વીકારી જ લેવી પડે, પતન પણ થાય દુર્ગતિ પણ થઈ જાય, પણ અહીંયા જીવન તીર્થ બતાવ્યું છે અને ભગવાન તીર્થને જોતા હોય છે, કયું જીવન તીર્થ પાવન છે પ્રભુ એની પાસે જતા હોય છે, અને જોય જેમ સબરીની પાસે જઈને જોયું ગીધ અધમ ખગ આમિષ ભોગી, એની પાસે જઈને જોયું ગતિ દિનની જાચત યોગી, યોગીઓ પ્રાપ્ત કરે એ ગતિ ગીધરાજને આપી, કેમ પ્રભુએ એના જીવનને તીર્થ જોયું એના જીવનમાં તીર્થરાજ, આમ કલુષ અનેક અનેક જન્મના પાપની સેના હોય સેનાઓની વણઝાર હોય એ બધાની ઉપર વિજય પ્રાપ્ત કરી શકે છે તીર્થ જેવા પવિત્ર વિચારો કે જેની પાસે સેના છે। દરેક માણસના જીવન અંદર વિચારની વણઝાર તો ચાલ્યા જ કરતી હોય ચાલ્યા જ કરતી, પણ વિચારો કયા છે, પતનના છે બિલકુલ હીન છે કે સારા ઉચ્ચ કોટીના છે, મહારાજે તો બહુ સ્પષ્ટ કહી દીધું સાધુ હો તો સમજી લેજો ના જોગ કલાની પૂછી તેની દોરી ખેંચો, બસ વિચારોની દોરીને ઉપર 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 લેતા જાઓ. વિચારોની દોરી જેટલી ઉપર લઈ જઈશું, ઉપર ખેંચીશું, એટલા જ વિચારો ઉર્ધ્વગતિ વાળા થશે. અન્યતર એ વિચારો હીનતાના હશે તો તમને ડૂબાડશે, દુર્ગતિ અપાવશે, દુઃખી કરશે, અશાંત કરશે.